मंगलाचरण नमो हरिहंतान नमो सिद्धानं नमो आयुर्यान नमो वज्रायान नमो लोये सर्वसाहूं मंगलं भगवान वीरो मंगलं गौतमोगुणी मंगलं कुंदकुंजार्यो जैन धर्मोऽस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलक्षणं सूत्रपाठ पहलू सूत्र सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग बीजु सूत्र तत्वात् श्रद्धानं सम्यक दर्शन तीजु सूत्र तन निसर्ग अधिगमा द्वा चौथो सूत्र जीवा जीवाश्रव बंध जीवा जीवाश्रव बंध संबर निजरा मोक्षास्तत्व पांचवो सूत्र नाम स्थापना द्रव्य भाव तत्सन्यास छठो सूत्र प्रमाण नैर अधिगम द्वा प्रमाण नैर अधिगम सातवो सूत्र निर्देश स्वामित्व साधन अधिकरण स्थिति विधान सह आठवो सूत्र सत संख्या क्षेत्र स्पर्शन काल अंतर्भाव अल्प बहुत वैश्य नवमो सूत्र लास्ट टाइम आपने जो मति श्रुत अवधि मन पर्याय केवल केवल आनी जिनानं आज दसमो अज्ञान जोशु दसमो सूत्र तुझे तत्क्रमाण अज्ञान आद्य परोक्षम अने टाइम मस्ते तो बार में प्रत्यक्षम अन्य यानी चर्चा आपने बात सुचाली रहे जाते हैं अपने तत्वार सूत्र ना आधार है जे ज्ञान सम्यक ज्ञान छे एनी आपणे चर्चा शुरू करी शुरुआतमां 1 થી 8 સૂત્રમાં તેની વાત કરી 1 થી 8 સૂત્રમાં કે સૌથી પહેલા મોક્ષ માર્ગ શું છે એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કીધું એમાં સમ્યક દર્શન શું છે એની પ્રાપ્તિ કેવી રીતના થાય તો તત્વા શ્રદ્ધા થી કેટલા પ્રકારના છે તો નિસર્ગ અને અધિગમ એમ બે પ્રકારના છે પછી એની પ્રાપ્તિ કેવી રીતના થાય તો સાત તત્વોનો નિર્ણય કરવાથી સમ્યક દર્શન ની પ્રાપ્તિ એ નિર્ણય કેવી રીતના થશે કે પદાર્થ નું જ્ઞાન કરવાથી પદાર્થ નું વર્ણન કેવી રીતના આપ્યું છે કે ચાર પ્રકારના નિક્ષેપો દ્વારા અને એનું જ્ઞાન કેવી રીતના થશે કે નય અને પ્રમાણ અથવા નિર્દેશ સ્વામિત્વ આદિ અથવા સત સંખ્યા આદિ એ ત્રણ પ્રકારે સાચો સંક્ષેપમાં કે વિસ્તારમાં એનું જ્ઞાન થશે આજી વાત કરી હવે સમ્યક જ્ઞાન સમ્યક જ્ઞાન કેટલા પ્રકારના છે પાંચ પ્રકારના કયા છે પાંચ પ્રકાર મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન મનોપર્યાય જ્ઞાન જો એક વાત આપણે ત્યાં સંક્ષેપમાં કરી હતી કે જીવ દ્રવ્યમાં જ્ઞાન ગુણ કેટલા છે જીવ દ્રવ્ય જ્ઞાન ગુણ એક જ છે બરાબર એક સમયની પર્યાય કેટલી હોય જ્ઞાન ગુણની કેટલી પર્યાય હોય એક સમયમાં એક જ પર્યાય હોય હવે જ્ઞાન તો પાંચ પ્રકારના છે જો ખરેખર ખરેખર જ્ઞાન તો જ્ઞાન જ છે જ્ઞાન ગુણ એટલે કે જે જ્ઞાન એટલે જાણવાનો ઉઘાડ એ જ્ઞાન ગુણની પર્યાય કેટલી જાણવાની શક્તિ છે એને જ્ઞાન ગુણની પર્યાય કહેવાય હવે એ પર્યાયમાં કેટેગરી વાઇઝ એના પાંચ ભેદ પાડવામાં આવ્યા બાકી ખરેખર તો એ પાંચે પ્રકાર એક રીતે જ્ઞાન જ છે જ્ઞાન પાંચ પ્રકારનું છે જ નહીં જ્ઞાન તો જ્ઞાન છે બરાબર તો એમાં પાંચ પ્રકારના જ્ઞાનનો ઉઘાડ જોવામાં આવે છે તો એને એક ગ્રુપ કરીને એને પાંચ ગ્રુપ બનાવ્યા હવે પાંચે ગ્રુપમાં પણ ઓછું વધારે એવો ઉઘાડ જોવામાં આવે છે જ્ઞાનની પર્યાયના તો આઠ પ્રકાર કીધા તો એમાં જનરલાઇઝ કરીને પાંચ પ્રકાર કીધા બરાબર તો એમાં પણ ઓછું વધારે જોવામાં આવે છે જેવી રીતના મતિ જ્ઞાન છે તો ઓછું મતિ જ્ઞાન વધારે મતિ જ્ઞાન ઓછો શુદ્ધ જ્ઞાન, વધારે શુદ્ધ જ્ઞાન આદિ આપણે જોયું. હવે જો લાસ્ટ ટાઈમ પાંચ જ્ઞાનની પરિભાષા જોઈ હતી, જો આપણે સૂત્ર ફરીથી એકવાર જોઈએ, સ્લાઇડ નંબર 3 પર જોઈએ. મતિ શુદ્ધ અવધિ મન પર્યાય કેવલાની જ્ઞાન. કયા જ્ઞાન છે? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવલ. મતિ જ્ઞાન કોને કહે છે? જે પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા પદાર્થોનું જાણવું થાય છે એને મતિ જ્ઞાન કહે છે. પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા. હવે જો આમાં આપણે લાસ્ટ ટાઈમ પરિભાષામાં થોડું વિષય જોયું છે કે પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા પોતાની શક્તિ અનુસાર જે જ્ઞાન થાય છે તેને મતિ જ્ઞાન કહે. ખાલી પાંચ ઇન્દ્રિય અને મનથી જાણવું એમ નહીં, પણ જેટલી જાણવાની શક્તિ છે તેને મતિ જ્ઞાન કહે છે. બરાબર, આ એક કહ્યું. જે પાંચ ઇન્દ્રિય મનથી ડાયરેક્ટ જાણ્યું એ તો મતિ જ્ઞાન, એના ઉપર વધારે જે ડિટેલ વિચાર આદિ થયા એ શુદ્ધ જ્ઞાન. તો મતિ જ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષ રૂપે જાણવું, એને વિશેષ રૂપે જાણવું એને શુદ્ધ જ્ઞાન કહે છે. પછી આગળ અવધિ જ્ઞાન કોને કહે છે? કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત રૂપી પદાર્થનું ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માથી ડાયરેક્ટ જાણવું તેને અવધિ જ્ઞાન કહે છે. અવધિ જ્ઞાન કોને કહ્યું? કે સામે કોઈ પણ રૂપી પદાર્થ છે, પૂતગલ આદિ છે, તો એ પૂતગલને જાણવું. બરાબર, પૂતગલ પદાર્થને જાણવું, એટલું સિમ્પલ ફોર્મમાં. પણ સામે હોવું જરૂરી નથી, એના ક્ષેત્રની મર્યાદા છે. અહીં સપોઝ લિમિટ હોય અહીંયાથી લઈને 1.5 મિનિટ સુધી, અથવા અહીંયાથી લઈને આખું મધ્ય લોક, ઉપર પાંચમા સ્વર્ગ સુધી, નીચે ત્રીજી નરક સુધી, આવી કોઈ પણ લિમિટ હોઈ શકે. ચાલો, જેની જેટલી જ્ઞાનની શક્તિ, એવું પણ અહીંયાથી 5 કિલોમીટર સુધી એટલા પદાર્થનું જાણવું થવું. હવે આપણે અહીંયાથી જોઈએ છે તો આંખથી જોઈએ છે ને, સમજો સામે ટેબલ પડ્યું છે, ખુરશી પડી છે, તો આપણે આંખથી જોઈએ છે. આંખના માધ્યમથી જ્ઞાન થાય છે. જ્ઞાન તો જ્ઞાનથી જ થાય છે, પણ એ જે જોવાનો જ્ઞાનમાં નિમિત્ત કોણ બને છે? ત્યાં ચક્ષુ ઇન્દ્રિય બને, તો એને મતિ જ્ઞાન કહેવાય. જે જ્ઞાનમાં ઇન્દ્રિય નિમિત્ત બને એને મતિ જ્ઞાન કહેવાય, અને જે જ્ઞાનમાં ઇન્દ્રિય નિમિત્ત ન બને, આત્માથી ડાયરેક્ટ જાણવાનું હોય એને અવધિ જ્ઞાન કહેવાય છે. કે સમજો આ ટેબલ છે, અવધિ જ્ઞાનનું એક્ઝામ્પલ આપું. કે સમજો આ ટેબલ છે, એ ટેબલની પાછળના ભાગમાં જે પેન્ટ કરે ને, કે પેન્ટનો દાગ લાગ્યો છે એમ સમજો. આંખેથી તો દેખાતું નથી, કેમ કે આંખેથી ખાલી એનો ફ્રન્ટ સરફેસ જ દેખાય છે ને, એની અંદરનો ભાગ દેખાતો નથી. પણ અંદરના ભાગમાં એવો પેઇન્ટરનો દાગ હોવો, અથવા તો આખું પ્લાસ્ટિકનું બન્યું હોય ને, તો સમજો મોલ્ડિંગ વખતે માં કંઈક એર બબલ રહી જવું, તો અંદરના ભાગમાં કંઈક એર બબલ રહી જવું. એવી રીતના આખું પરમાણુ પરમાણુ સુદ્ધાનું જ્ઞાન થવું આંખેથી નહીં, આત્માની જેવી સ્ફુરણા થવી અંદરથી, કે હા જો અહીંયા આવું છે, એને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? કૃપાળુદેવને અવધિ જ્ઞાન ન કહી શકાય. જો કૃપાળુદેવ, આ ઘણી મિથ્યા માન્યતાઓ ચાલે છે, લોકોને એમ લાગે કે કૃપાળુદેવનું અવધિ જ્ઞાન હતું એટલે કોઈ આવ્યા, અવધિ જ્ઞાન બી નહીં, મન પર્યાય જ્ઞાન હતું એમ કહી દે ઘણા લોકો. કે કોઈ લોકો એમને દર્શન કરવા આવ્યા, તેમના મનની વાત જાણી લીધી અને કાગળ પર લખીને બતાવ્યું કે જો તમે આ જ વિચાર કરતા હતા. એક તો પેલા મન પર્યાય જ્ઞાન મુનિરાજને જોયે, ભાવલિંગી મુનિરાજને. અવધિ જ્ઞાન માટે પણ એવો કોઈ વિશેષ પ્રયોગક્ષમ વાળો જીવ હોય તો એને થાય છે. સમ્ય દ્રષ્ટિ ધર્માત્મા હોવા જોઈએ અને વિશેષ સંયોગક્ષમ વાળા હોવા જોઈએ. હા, તો શ્રીમદજીને હતું તો મતિ શુદ્ધ જ્ઞાન જ, પણ એમાં પણ ઉઘાડ એ જાતના હોય છે કે ક્યારેક ક્યારેક એ અમુક ખ્યાલ આવી જાય. જેવી રીતના જો તમે કદાચ સાંભળ્યું હોય કે નહીં ખબર નહીં, પણ એક નિમિત્ત જ્ઞાન જેવું હોય, જ્યોતિષી જ્ઞાન, ન્યુમેરોલોજી, આ બધું તમે સાંભળ્યું હતું ને ક્યાંક ક્યાંક. હવે આજકાલનું તો માનવું જોઈએ કે નહીં ખબર નથી, પણ ત્યારે જૂના જમાનામાં એવા જ્ઞાન હતા કે મુનિરાજ હોય, એ મુનિરાજ સમજો કે કોઈ, જેવી રીતના આપણે આ સાંભળ્યું ભદ્રબાહુ સ્વામીને એવું પહેલેથી જ્ઞાન થયું કે હવે અહીંયા 12 વર્ષનો દુકાળ થવાનો છે નોર્થમાં, એટલે આખા સંઘને લઈને સાઉથ ગયા છે. તો કેવી રીતના ખબર પડ્યા? કે અમુક અમુક કંઈક ચિહ્ન થાય, જેવી રીતના એમણે એક બાળકને એ બાળકને કઈક શું કરતા જોયું, કઈક તો જોયું. હા, એ બાળકને કીધું કે જાઓ જાઓ, એવું બાળક બોલતો હતો રડતા રડતા. હવે બાળકને શું ખબર હોય, પણ એવા અમુક કઈક નિમિત્ત સંબંધી જ્ઞાનથી ચિન્નથી એવું જ્ઞાન થાય છે. જેવી રીતના સમજો કે કોઈ અંકુલ પડે અને એનાથી નિર્ણય થાય કે ના હવે 500 ઋતુ આવવાની છે, આવા બધા ચિન્નથી. અથવા તો કોઈ એમ કે ભાઈ તમે કોઈ ફૂલનું નામ બોલો, અને કોઈ ફૂલનું નામ બોલે, સપોઝ ગુલાબ બોલે કે કઈ પણ, અને એનાથી એવા જ્ઞાનથી કઈક કોરિલેટ કરીને એ જ્ઞાનનો એ જાતનો ઉઘાડ હોય, એને નિમિત્ત જ્ઞાન કહેવાય કે કઈક બીજું પ્રિડિક્શન કરી શકે. ચાલ આવે, હવે તો આવું બધું કઈ દેખાતું નથી, એ જમાનામાં હતું. પહેલા તો મંત્ર વિદ્યાઓ હતી, તંત્ર વિદ્યાઓ હતી, કે તમે કોઈ મંત્ર આપે સમજો, એ મંત્રને તમે સિદ્ધ કરો તો અમુક જાતની સિદ્ધિ થઈ જાય, તમને અમુક કઈક એવી વૃદ્ધિઓ પ્રગટ થાય ને એવું. આજકાલ એવું ક્યાં દેખાય છે? ખબર નહીં, એવું વિજ્ઞાન કહેવાય છે? આઈ ડોન્ટ થિંક સો. એ તો કહેવાય, જો એ ફિગરેટિવ છે કે કૃપાળુ દેવા પુસ્તક પર હાથ રાખે અંદર જેટલું છે બધું જ્ઞાન આવી જાય, એમ કઈ સ્પર્શ થી જ્ઞાન થોડી આવે છે. પણ હાથ રાખે એટલે એનો મતલબ કે બહુ ફટાફટ કરાવી જાય એમ, ફટાફીને એમ. હવે આપણે કોઈ આખું પેજ છે તો સ્પીડ રીડિંગ હોય ને, કે આખું પેજ વાંચતા તમને કોઈને 5 મિનિટ લાગે, પણ કોઈ ખાલી એક ગ્રાન્ટમાં 10 સેકન્ડમાં બધું વાંચી જાય. એટલે એ જાતનો સંયોગક્ષમ કૃપાળુ દેવ નો હતો, નો ડાઉટ. આપણે એક્ઝાજરેટ કરીને એટલું બધું કરી નાખ્યું કે કોઈ જો એક મનુષ્ય છે, એ મનુષ્યને ભગવાન બનાવી દેવાની પદ્ધતિ મિથ્યા દ્રષ્ટિ લોકોની અનાદિકાળથી ચાલે. આજે જેટલા પણ મિથ્યા મતો છે, એ મિથ્યા મતોમાં જે કોઈ મોટા રાજા હતા અથવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિ હતા, એના પ્રભાવથી ચકાચોંધ થઈને લોકો એને ભગવાન બનાવી દીધું. ચમત્કાર છે, આ છે તે. હવે સમજો સાઈબાબા છે, તો સાઈબાબા એવા કોઈ વ્યક્તિ હશે, શુભ ભાવ વાળા હશે, એવા પરોપકારી હશે, કોણ ના પાડે છે? એને ભગવાન ન થઈ જાય. ખ્યાલ આવે ને? ભગવાન કેનાથી થાય? કે કોઈ જીવ વિકરાગી હોવો જોઈએ અને સર્વજ્ઞ હોવો જોઈએ. આ બે કેટેગરી ક્વોલિફાય થાય તો જ એને ભગવાન કહી શકાય. ખ્યાલ આવે છે? કે ચાલો આપણી વાત છે, ચાલતી હતી અવધિજ્ઞાન. બરાબર, અવધિજ્ઞાન શું છે? કે આનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની લિમિટ સાથે ટાઈમની પણ લિમિટ છે, તો અમુક ભૂતકાળ અમુક ભવિષ્યકાળ જાણી શકે છે. ક્ષેત્રની લિમિટ છે, તો અમુક ડિસ્ટન્સ સુધી જાણી શકે છે. અને આ જ્ઞાન બહુ કોમન છે, કે બધા દેવોને બધા નારકીઓને આવું જ્ઞાન હોય છે. અને આવું જ્ઞાન લઈને પણ લોકો એનો કશાય ભાવમાં યુઝ કરે છે. જે રીતના સમજો સૌધર્મ ઇન્દ્ર છે, સૌધર્મ ઇન્દ્ર પણ અવધિ જ્ઞાનથી જાણે છે કે બાળ કિશન જેનો જન્મ થયો, તો ઉત્સવ કરવા આવે છે, એક રીતે તો પુણ્યભાવ જ થયો ને. અને નારકીઓ આવું જ્ઞાન યુઝ કરીને, અરે જો આ જીવે મને પહેલાના ભાવમાં માર્યો હતો, એમ કરીને પાપ ભાવમાં જોડાઈ જાય. બરાબર, જો આવો મનપર્યાય જ્ઞાન. મનપર્યાય જ્ઞાન કોને કહેવાય છે? કે જે ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા સહિત સામેવાળા વ્યક્તિના મનમાં રહેલા રૂપી પદાર્થ વિશેના વિચારોને જાણી લે. એટલે તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ કોઈ મુનિરાજ જાણી લે, એને મનપર્યાય જ્ઞાન કહેવામાં આવે છે. અને છેલ્લું કેવળ જ્ઞાન કોને કહે છે? કે સર્વ પદાર્થોને એક સાથે જાણનારું જ્ઞાન, કોઈ લિમિટ નથી એમાં, કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની લિમિટ વગર સર્વ પદાર્થોને જાણનારું પ્રત્યક્ષ જ્ઞાન, તેને કેવળ જ્ઞાન કહે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા એટલે અમુક ટાઈપના દ્રવ્યને જ જાણી શકે, અમુક ક્ષેત્ર સુધી જ જાણી શકે, અમુક કાળ સુધી જાણી શકે. જેવી રીતના નારકી જીવોનું એક્ઝામ્પલ લઈએ, તો જેમ જેમ નીચેની નરકમાં જતા જાય, એમ એમ એમની મર્યાદા વધતી જાય. હા, અને વધતી જાય કેમ કે નીચેની નરકના જીવો વધારે લાંબુ વિચાર કરીને વધારે કશાય ભાવથી દુઃખી થાય છે. એમની મર્યાદા બહુ ઓછી હોય. અમુક એક બે વર્ષ પહેલાનું જાણી શકે, અમુક ડિસ્ટન્સ સુધીનું જાણી શકે, એવું એવું હોય. જે રીતના હવે સમજો કે ઉપરના સ્વર્ગના દેવો હોય, ત્રીજા ચોથા સ્વર્ગના દેવો, તો એનું ક્ષેત્ર વધારે ઓછું હોય, એટલે વધારે લાંબે સુધી ત્રીજી નરક સુધી જાણી શકે. ખ્યાલ આવે છે કે નહીં? એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા છે. અમુક ભાવોની મર્યાદા હોય કે પૂજ્યને જ જાણી શકે છે, જીવને જાણી શકતા નથી. આજે ખ્યાલ ચાલો આગળ. હવે આજે આપણે દસમું સૂત્ર શરૂ કરીએ છીએ. જો દસમું સૂત્ર ક્યાંથી શરૂ થાય છે, ત્યાં કયા જ્ઞાનો પ્રમાણ છે. આપણે વાત તેની ચાલી કે સમ્યક જ્ઞાન એના પાંચ પ્રકાર, મતિ શું કહું મને પર એ કહેવું, આ પાંચ માંથી હવે પ્રમાણ જ્ઞાન કયા છે. પેલા તો પ્રમાણ કોને કહેવાય, યાદ છે કે ભૂલી ગયા? કરેક્ટ. પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, વસ્તુને પૂર્ણ જ્ઞાન, દરેક પડખાથી જાણવું, એક એંગલથી જાણવું નહીં, દરેક એંગલથી જાણીને વસ્તુને પૂરેપૂરી જાણી લેવી, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. સો નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે આ પાંચ જ્ઞાનમાંથી પદાર્થને પૂરેપૂરું જાણનારું જ્ઞાન કયું? કેવળ જ્ઞાન નહીં, પાંચેય જ્ઞાન. ગિવન એનફ ટાઈમ કોઈ પણ પદાર્થને પાંચેય જ્ઞાન પૂરેપૂરું જાણી શકે છે. એટલો ટાઈમ એ ડિફાઈન નથી કર્યો ને, કેવળ જ્ઞાન તો એક જ સમયમાં બધું જાણી લે છે. અવધિ મને પર્યાય જ્ઞાન પણ રૂપી પદાર્થને પૂરેપૂરું જાણી લે છે, પણ પાંચે જ્ઞાન પ્રમાણ છે. પ્રમાણ એટલે સાચા છે કે નહીં, પાંચે સમ્ય જ્ઞાન છે કે નહીં, પાંચે જ્ઞાનમાં કોઈ પણ પદાર્થને પૂરું જાણવાની શક્તિ છે કે નહીં, એ છે. ઇવન મતિ જ્ઞાન કે શુદ્ધ જ્ઞાન ને બી પહેલા આમ જોશે, પછી આમ જોશે, પછી તેમ જોશે, બધું જોઈ લીધા પછી કે હા પદાર્થ આવો છે નિર્ણય થાય છે ને. તો આપણે એનો અર્થ વાંચીએ. સૂત્ર છે તત્ પ્રમાણે. તત એટલે ઉપરોક્ત પાંચ પ્રકાર કે જ્ઞાન, ઈ પ્રમાણ અર્થાત સચ્ચે જ્ઞાન. કયા પાંચ? મતિ શુદ્ધ અવધિ મન પર્યાય કેવળ, એ પાંચે જ્ઞાન કેવા છે કે પાંચે પ્રમાણ છે. જો આજે નવમી સૂત્ર મેં કહે હુએ પાંચો જ્ઞાન ઈ પ્રમાણ, અન્ય કોઈ જ્ઞાન પ્રમાણ નહીં હૈ. અન્ય કોઈ હશે કે આ પાંચ સિવાય કોઈ નિત્યા જ્ઞાન છે તો એ પ્રમાણ નથી. પ્રમાણ કે દો ભેદ હૈ, પ્રત્યક્ષ પ્રમાણ ઓર પરોક્ષ પ્રમાણ. આ તો આપણે પહેલા ઘણી વાર ચર્ચા થઈ ગઈ છે. જો પ્રમાણ એક ટેબલ બનાવ્યું, નવમા સૂત્રમાં પ્રમાણની વાત આવી, દસ અને અગિયારમાં સૂત્રની પણ અમે વાત કરી રહ્યા છીએ એક સાથે ટેબલ. તો પ્રમાણ કે દો ભેદ, પરોક્ષ પ્રમાણ ઓર પ્રત્યક્ષ પ્રમાણ. પરોક્ષ પ્રમાણ કે ભી દો ભેદ, મતિ જ્ઞાન ઓર શુદ્ધ જ્ઞાન. પ્રત્યક્ષ પ્રમાણ કે ભી દો ભેદ, વિકલ પ્રત્યક્ષ ઓર સકલ પ્રત્યક્ષ. વિકલ મતલબ લિમિટેડ, એક દેશ પ્રત્યક્ષ. સકલ પ્રત્યક્ષ મતલબ પૂર્ણ રૂપે પ્રત્યક્ષ. તો વિકલ પ્રત્યક્ષ કે ભી દો ભેદ, અવધિ જ્ઞાન ઓર મનોપર્યાય જ્ઞાન. સકલ પ્રત્યક્ષ કા એક હી કેવળ જ્ઞાન. બરાબર? દેખે અહીંયાથી જો ફરીથી વાંચીએ. હવે પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવાય એ ફરીથી રિઆઇઝરેટ કરી લઈએ. આપણે શું જોયું? પ્રમાણના બે ભેદ, પ્રત્યક્ષ પ્રમાણના, પરોક્ષ પ્રમાણના. પ્રત્યક્ષ પ્રમાણના કિસે કહેતે હૈ? સામે દેખાય ને, જે ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર જાણે, આત્માથી ડાયરેક્ટ જાણી લે, એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. સામે હોય કે ન હોય, જો દિસ ઇઝ અ ટ્રિકી પાર્ટ. અહીંયા બેઠા બેઠા, અહીંયા બેઠા અચ્છા ચલો સ્વર્ગમાં બેઠા બેઠા ઇન્દ્રને કેવી રીતના ખબર કે અહીંયા બાળ તીર્થંકરનો જન્મ થયો? સામે દેખાતું નથી, સંભળાતું નથી, આટલા ડિસ્ટન્સથી ખબર પડતી નથી. જેવી રીતના ભરત ચક્રવર્તીની સ્ટોરીમાં આવે છે ને, કે પોતાના રાજમહેલમાં હતા અને રાજ્યમાં દૂર કોઈ સૈનિકો વાતો કરતા હતા, તો એમને એ સંભળાઈ ગયું કે શું વાતો કરે છે. વાતો શું કરતા હતા? કે અરે ભરત ચક્રવર્તી તો અમારે કારણે જ આવડી મોટી સેના છે, એટલે એ ચક્રવર્તી છે, બાકી એના પોતાનામાં ક્યાં તાકાત છે? એના પોતાનામાં એવી શું તાકાત હશે કે આમ ચક્રવર્તી કરી ગયા? એની વાત નહોતી, જે સૈનિકો વાત તેની કરતા હતા, એના શારીરિક બળની વાત કરતા હતા. કે તો ચક્રવર્તી આવડી મોટી સેના છે તો કોઈ પણ જીતે છ, પણ એમાં શું? બાકી પોતે કઈ તો એક યુદ્ધ તો લડ્યા નથી હજી સુધી. આ પરોક્ષનું એક્ઝામ્પલ છે એટલે હું કહું છું. કેમ કે ભરત ચક્રવર્તી એને આ વાત સંભળાય કેવી રીતના ગઈ? તે પોતાના અંદર જ્ઞાનની સ્ફૂર્ણા થઈ કે ના, એમના કાન કર્ણેન્દ્રિયથી શારપતિ કે એમને એટલું દૂરથી અવાજ સંભળાઈ ગયો. ખ્યાલ આવે? આને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. પછી જો ખ્યાલ હશે આપણે બધું, હા, જે અહીંયા બેઠા બેઠા રાજમહેલ ની અગાસી ઉપરથી સૂર્ય ઉદય થાય તો ત્યારે એનું પેલું પ્રકાશ સ્વરૂપ આવી હોય, તો એટલામાં એ ભરત ચક્રવર્તી પોતાના મહેલથી સૂર્ય ઉપર બિરાજમાન જે અકૃત્રિમ જિનાલય છે ત્યાં અંદર જિન પ્રતિમાના દર્શન કરી લે, એટલે એમની ચક્ષુ ઇન્દ્રિય શાર્પ હતી. બરાબર? આ બધું જ્ઞાન કેવું કે પરોક્ષ જ્ઞાન. જ્યાં પણ ઇન્દ્રિય અને મનનું નિમિત્ત થાય છે એ બધું જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. અને જે દેવાદી અથવા નારકીયાદી એમને કોઈ ઇન્દ્રિય મનની જરૂરત નથી, એના વગર જાણે છે કે જો આવી રીતના થયું હતું, એને અવધિ જ્ઞાન કહેવાય. તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. જે રીતના સમજો કોઈ મુનિરાજ હોય, એ મુનિરાજને મનપર્યાય જ્ઞાન પ્રગટ થયું, અને મનપર્યાય જ્ઞાનમાં અથવા સમજો કે અવધિ જ્ઞાન આદિ પ્રગટ થયું, અને અવધિ જ્ઞાનમાં અહીંયા બેઠા બેઠા મેરુ પર્વત પર સમજો કોઈ બીજા મુનિરાજ હોય, એ બીજા મુનિરાજને શારીરિક બહુ કંઈક ઉપકાર થયો હોય, કંઈ પીડા થઈ હોય, હા, કોઈ મોટો રોગ આવી ગયો હોય, અને એ ત્યાં મુનિરાજને શું દુઃખ છે એનું જ્ઞાન અહીંયા મુનિરાજને અહીંયા બેઠા બેઠા થવું, એને મનપર્યાય જ્ઞાન કહેવાય છે. આ ડાયરેક્ટ આત્માની થાય છે, એમાં કોઈ ઇન્દ્રિયની કેપેસિટી જ નથી કે એનાથી જાણી શકે. ચાલો આને પ્રત્યક્ષ કહેવાય. તો જો ઇન્દ્રિય કે પ્રત્યક્ષ ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર, પરોક્ષ ઇન્દ્રિય અને મનના નિમિત્ત સહિત. હવે જો આગળ, જ્ઞાન કી ઉત્પત્તિ કિસસે હોતી હૈ? જ્ઞાન કી ઉત્પત્તિ સ્વસે હોતી હૈ કે પરસે હોતી હૈ? કોઈ પણ પદાર્થ આપણે જાણીએ તો દેર આર થ્રી કમ્પોનન્ટ ટુ ઇટ. એક જાણનાર દ્રવ્ય, એક સામેવાળો પદાર્થ, અને એક છે જ્ઞાન, એક જાણવાનું જ્ઞાન. હવે જાણનાર દ્રવ્યમાંથી એ જ્ઞાન ઉત્પન્ન થયું કે સામેવાળા પદાર્થમાંથી જ્ઞાન ઉત્પન્ન થયું? તો જો અહીંયા શાસ્ત્રમાં ત્રણેય કન્ડિશન લીધી છે, આપણે જોઈએ એક એક પછી. ઇન્દ્રિયો કે ઇન્દ્રિય અને પદાર્થોનો સંબંધ જે કોઈ પ્રમાણ નથી એમ સમજવું, એટલે કે ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, એ જ છે સામેવાળો પદાર્થ. એ સામેવાળા પદાર્થમાંથી જો જ્ઞાન ઉત્પન્ન થતું હોય તો સામેવાળો પદાર્થ પણ જીવ હોવો જોઈએ ને. પૂતગલ છે જેને આપણે જાણી રહ્યા છે, તો પૂતગલમાં તો જ્ઞાન જ નથી, તો એમાં જ્ઞાન કેવી રીતના ઉત્પન્ન થાય? બરાબર? એક તો એ ઇન્ડિવિજ્યુઅલ, અચ્છા ચલો ઇન્ડિવિજ્યુઅલ ને, એ પદાર્થ અને જીવનું જ્ઞાન બે મળીને જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેવી રીતના આ લાકડું છે, આપણે જો આપણે એને જોઈએ તો લાકડું છે માટે જીવને જ્ઞાન થયું. ખ્યાલ આવે? આ પદાર્થ અને જીવનું જ્ઞાન એ બે કમ્બાઈન થયા તો આ પદાર્થનું જ્ઞાન મને થયું. જો એવું હોય તો પદાર્થ ન હોય ત્યારે પણ ત્યારે જ્ઞાન થઈ જ ન શકે કોઈને. હવે સમજો સામે નથી, આપણે છુપાડી દીધું એને, તો ઇમેજિનેશનથી પણ આપણને ખ્યાલ આવે છે ને કે પદાર્થ કેવો હતો, એનો કેવો કલર છે, કેટલી સાઇઝ છે, કેવો શેપ છે, ઇમેજિનેશનથી બી ખ્યાલ આવે છે. તો સામેવાળા પદાર્થની પણ જ્ઞાન થવામાં જરૂરત નથી. અચ્છા ચલો, સામેવાળા પદાર્થથી જ્ઞાન ન થયું, સામેવાળો પદાર્થ અને આત્મા મળીને એનાથી પણ જ્ઞાન ન થયું, પણ કમસે કમ ઇન્દ્રિય અને મનની તો જરૂરત પડે છે કે નહીં? આપણને મતિશુદ્ધ જ્ઞાન છે કે નહીં? અચ્છા, હમણાં મતિશુદ્ધ જ્ઞાન છે તો કોઈ પદાર્થને જોવો હોય તો ચક્ષુ ઇન્દ્રિયની જરૂરત પડે કે નહીં? કોઈ વસ્તુ સાંભળવી હોય તો કર્ણેન્દ્રિયની જરૂરત પડે કે નહીં? અચ્છા, કોઈ વસ્તુનો વિચાર કરવો હોય તો મનની જરૂરત પડે કે નહીં? કેવડી જ્ઞાનને તો નથી, ચલો અવધિ મનપર્યાયને પણ પ્રત્યક્ષ જ્ઞાન છે એમને પણ નથી, આપણને તો જરૂરત પડે છે ને. જો અહીંયા એનો આન્સર આપ્યો છે, ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, અગર તો ઇન્દ્રિયો અને પદાર્થના સંબંધથી પણ જ્ઞાન થતું નથી, પણ ઉપર કહેલા મતિ આદિ જ્ઞાન પોતાથી થાય છે, માટે તે જ્ઞાન પ્રમાણ છે. આપણે એક્સપ્લેન કરું. જો હવે ક્વેશ્ચન પૂછો કે ઇન્દ્રિયો પ્રમાણ છે કેમ કે તેના વડે જ્ઞાન થાય છે, ઇન્દ્રિયો સે જ્ઞાન હો રહા હૈ, ઇસલિયે ઇન્દ્રિયા પ્રમાણ હૈ. નહીં, ઇન્દ્રિયા તો જડ હૈ ઓર જ્ઞાન તો ચેતન, ચેતન નો પર્યાય છે. આ હિન્દી ગુજરાતી મિક્સ થઈ ગયું. જો ઇન્દ્રિયો જડ છે અને જ્ઞાન તો ચેતન નો પર્યાય છે, તે જડ નથી, માટે આત્મા વડે જ્ઞાન થાય છે. જો ઇન્દ્રિયથી જ જ્ઞાન થતું હોય અથવા જ્ઞાન થવામાં ઇન્દ્રિયની જરૂરત પડતી હોય, તો જે મળતું હોય એ મળદાને પણ જ્ઞાન થવું જોઈએ. એ પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, જો આપણે ઘણી વાર જોઈએ છે કે આંધળો વ્યક્તિ છે, એને ઇન્દ્રિય તો છે, બરાબર છે, તો પણ એને જ્ઞાન નથી ને એ વ્યક્તિ. અથવા ઘણા જીવ છે, એને હમણાં તો જ્ઞાન છે, બરાબર, અને સમજો બ્રેનમાં કઈક વસ્તુ કઈક થઈ જાય, સર્કિટ આવી જાય, તો જોવાનું બંધ થઈ જાય. તો અત્યારના વર્તમાનમાં આ જીવનો અને આ શરીરનો એવો જ નિયમિત નૈમિત સંબંધ જોવામાં આવે છે કે જ્ઞાન થાય છે તો જીવથી, પણ એમાં ઇન્દ્રિયો નિમિત્ત તરીકે કાર્યભૂત છે. એટલે નિમિત્ત તરીકે છે એટલે કે જ્યાં જ્યાં ઇન્દ્રિય છે ત્યાં ત્યાં જ્ઞાન થાય છે, પણ જ્ઞાન થાય છે તો જીવથી જ થાય. જો જીવથી ન થતું હોય તો ડેડ બોડીને પણ થવું જોઈએ. અથવા જે વ્યક્તિ ઓલ્ડ થઈ જાય તો એની આંખો તો હજી એવી ને એવી જ છે ને, આંખો તો છે, જ્ઞાન કમજોર થઈ જાય તો હવે એટલું તીક્ષ્ણ દેખાતું નથી, ભૂલી જાય છે, આદિ આપણને જોવામાં આવે ને. એટલે જ્ઞાનનું પરિણામન જીવના પરિણામન થ્રુ કનેક્ટેડ છે. કોઈ વ્યક્તિ સમજો તાજો એકદમ હોય અને સડનલી કોમામાં વયો ગયો, તો ઇન્દ્રિયો તો કઈ બગડી નથી, એ તો એવી ને એવી છે, પણ હવે જ્ઞાન બહુ હીન થઈ ગયું તો એટલું જાણી શકતો નથી. માટે જ્ઞાન સેનાથી થાય છે? સ્વથી કે પરથી? સ્વથી એટલે કે આત્માથી જ જ્ઞાન થાય છે. જો આને આ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ વસ્તુ જ આપણા ભેદ જ્ઞાનનું કારણ છે. હવે આંખ બંધ કરો અને જુઓ, જ્યાં જ્યાં જ્ઞાન છે, એ જ્યાં જ્યાં જ્ઞાન છે એ જીવત તો છે, બીજું કોણ છે? ખ્યાલ આવે છે ને? આપણને શું લાગે કે અરે જીવ કેવી રીતના પકડાય, આમ જરા અનુભવ કેવી રીતના થાય, થતો નથી. અરે થતો નથી નહીં, થઈ જ રહ્યો છે દર મોમેન્ટ, કેમ કે આ જ્ઞાનથી વસ્તુઓ જણાય છે કે નહીં? તો એ જેને જણાય છે જીવત તો છે, બીજું કોણ છે? એ જીવને અને શરીરને આપણે એટલું મિક્સ કરીને રાખ્યું છે કે આપણે એનાથી એને ભેદ પાડીને જાણી શકતા નથી, પણ અધરવાઇઝ જણાય જ રહ્યો છે આત્મા નિરંતર. ચાલ જો આગળ વધ્યો. જ્ઞાન ની ઉત્પત્તિ સ્વતે હૈ, તો જો આગળ, ઇન્દ્રિયા પ્રમાણ નહીં હૈ, આપણે થોડું વાંચ્યું ને, યહ ધ્યાન રહે કે ઇન્દ્રિયા અથવા ઇન્દ્રિયો ઓર પદાર્થો કે સંબંધ, ખાલી ઇન્દ્રિયથી જ્ઞાન નથી થતું, ઇન્દ્રિય અને પદાર્થના સંબંધથી પણ જ્ઞાન નથી થતું, યે કોઈ પ્રમાણ નહીં, અર્થાત ન તો ઇન્દ્રિયથી જ્ઞાન હોતા હૈ ઓર ન ઇન્દ્રિયો ઓર પદાર્થ કે સંબંધથી જ્ઞાન હોતા હૈ, કિંતુ ઉપરોક્ત મતિ આદિ જ્ઞાન સ્વતે હોતે હૈ, ઇસલિયે જ્ઞાન પ્રમાણ હૈ. આ પ્રમાણ હૈ એટલે શું? પ્રમાણ એટલે સાચું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. તો સમ્યક જ્ઞાન જો પદાર્થને આધારે હોય, સમ્યક જ્ઞાન જો પદાર્થને આધારે હોય તો પદાર્થ તો ત્યાં મોજૂદ છે, તો દરેક જીવને સમ્યક જ્ઞાન હોવું જોઈએ, પણ એવું નથી. તો સમ્યક અને મિથ્યાપણું કોને કારણે છે? એ જીવની માન્યતાને કારણે છે. ત્યાં જીવની શું માન્યતા છે એનાથી જ્ઞાન પર આરોપ અપાય છે, અને જ્ઞાનને મિથ્યા જ્ઞાન નામ અપાય છે. ફરી બીજું, જ્ઞાનનું કાર્ય છે જાણવું, સામેવાળો પદાર્થ છે એનું કાર્ય છે એ જણાવવું, એનામાં પ્રમેયત્વ ગુણ છે, જીવમાં જ્ઞાન ગુણ છે. તો જીવનું કામ છે જાણવું, પદાર્થનું કામ છે જણાવવું. હવે જેટલા જેટલા જીવ છે વિશ્વમાં બધા જ જાણે છે, અને જેટલા પદાર્થો છે બધા જ જણાય છે, બરાબર. તો એમાં તો કોમનાલિટી છે, જેવું ભગવાન જાણે છે એવું જ હું જાણું છું. હા, ક્વોન્ટિટીમાં થોડું ઓછું વધારે હોઈ શકે, પણ જેવું ભગવાન જાણે છે એવું જ હું જાણું છું. ફરક ક્યાં છે? કે હું જે જાણું છું એમાં જીવ પોતાની મિથ્યા માન્યતા ઇન્ક્લુડ કરી દે છે. માન્યતામાં શું છે? કે આ શરીર હું છું, આ જીવ હું છું, આ ખુરશી મારા મંદિરની છે, એ પોતાનું કર્તૃત્વ ભોગતું. જો આ ખુરશી મેં અહીંયા મૂકી, મેં અહીંયાથી હટાવી, એ જ્ઞાન કરતા કરતા પણ આ બધી મિથ્યા માન્યતાઓ એમાં ઘૂસી જાય છે, માટે ત્યાં રાગ દ્વેષના ભાવ નિરંતર થયા કરે છે. જો આ સમ્યક જ્ઞાન ચારિત્રનું છે, આખું જાણે એક એક સાથે પેરેલલમાં ત્રણેય ગાડી ચાલે છે. ત્રણેયનું કાર્ય જુદું જુદું છે, પણ એક સાથે પેરેલલમાં ચાલે છે એટલે આપણે એકબીજાને મિક્સ કરી દઈએ છીએ. હવે જે સમ્યક જ્ઞાની છે એ કેવી રીતના જાણે છે? વિશ્વમાં આનંદ પૂજલ પરમાણુઓ છે, એ પૂજલ પરમાણુ જુદા જુદા સ્કંદ રૂપે જુદા જુદા ફોર્મમાં જુદી જુદી જગ્યાએ છે. બસ આ પણ પૂજલ પરમાણુનો સ્કંદ છે, ન એ મારું છે, ન હું એનો છું. એ અત્યારના ટાઈમમાં એનો કાળ એની યોગ્યતાથી અહીંયા છે, એનો કાળ પૂરો થશે તો એ ક્યાંય બીજે વળી જશે અને એમાં કોઈ બીજું નિમિત્ત બનશે. ચાલે ને? આ જાતનું જ્ઞાન કરે છે તો એ સમ્યક જ્ઞાન છે. હવે આ જાતનું જ્ઞાન ઇન્દ્રિય અને મનના નિમિત્તથી પણ થઈ શકે છે તો મતિ જ્ઞાન પણ સમ્યક છે, અને એના વગર પણ થઈ શકે છે તો જેટલા ઔદ્યોગિક મનપર્યાય કેવળ આદિ જ્ઞાન છે એ પણ સમ્યક છે. બરાબર? ઉપરોક્ત મતિ જ્ઞાન સ્વસે, મતિ જ્ઞાન સ્વસે હોતા હૈ ઇસલિયે જ્ઞાન પ્રમાણ હૈ. આગળ જોઈએ. ઇન્દ્રિયા પ્રમાણ ક્યાં? ઇન્દ્રિયા પ્રમાણ હૈ ક્યોંકિ ઉનકે દ્વારા જ્ઞાન હોતા હૈ. આપણે વાંચી લીધું. ઇન્દ્રિયા પ્રમાણ નહીં હૈ ક્યોંકિ ઇન્દ્રિયા જડ હૈ ઓર જ્ઞાન ચેતન કી પર્યાય હૈ. વહ ચેતન નહીં હૈ ઇસલિયે આત્મા કે દ્વારા હી જ્ઞાન હોતા હૈ. આગળ. यह ठीक है ना कि प्रस्तुत ज्ञेय पदार्थ हो तो उससे ज्ञान होता है. ये तो साचू ने कि सामने पदार्थ हो तो इन ज्ञान थाय छे. तो जो आपने शुरुआत करी, यह ठीक नहीं है. यदि प्रस्तुत पदार्थ ज्ञेय और आत्मा इन दोनों के मिलने से ज्ञान होता तो ज्ञाता और ज्ञेय इन दोनों को ज्ञान होना चाहिए. जो आनाथी ज्ञान थतु हो अथवा आनाथी ने ज्ञान थी मड़ी ने ज्ञान थतु हो તો જેવું જ્ઞાન મને થયું એવું જ્ઞાન આ પદાર્થને પણ થવું જોઈએ. પણ એવું તો નથી. ઇન દોનો કો જ્ઞાન હોના ચાહીએ કિંતુ એસા નહીં હોતા. આ સર્વાત સિદ્ધિ જે બીજી ટીકા છે એમાંથી લીધું છે. યદિ ઉપાદાન અને નિમિત્ત, હવે જો આ ઉપાદાન નિમિત્તની લેંગ્વેજમાં સેમ વસ્તુ કહે છે. અહીંયા કાર્ય શું થયું? કે મેં પદાર્થને જાણ્યો એટલે જાણવાનું કાર્ય થયું. બરાબર? જાણવાના કાર્યમાં ઉપાદાન કોણ છે? કે હું પોતે, મેં જાણ્યું. નિમિત્ત કોણ છે? સામેવાળો પદાર્થ. બરાબર? સામેવાળો પદાર્થ નિમિત્ત છે કેમ કે એની ત્યાં મોજુદગી છે. જ્ઞાન કોને થયું? મને થયું. હવે સમજો આ ખુરશી અહીંયા પડી છે, સમજો એ ખુરશી પર એક કાળો ડાઘ છે. હવે આટલા બધા લોકો છે સ્વાધ્યાય હોલમાં, એ ડાઘ તો ત્યાં છે ને. હવે બિકોઝ ડાઘ ત્યાં છે માટે બધાને જ્ઞાન થવું જોઈએ એવું કમ્પલસરી છે? નથી. હવે સમજો મારી નજર ત્યાં ગઈ તો મને એનું જ્ઞાન થયું. મને એનું જ્ઞાન થયું કે એ ખુરશી પર ડાઘ છે. તો એ ડાઘ થઈ મારા જ્ઞાનમાં આવી ગયો? એની પર જ છે ને હજી પણ. તો મારા જ્ઞાનમાં જે ડાઘનું જ્ઞાન થયું કેવી રીતના થયું? કે એવું જ આકાર, એવું જ ઇમ્પ્રેશન મારા જ્ઞાનમાં બન્યું. હવે સમજો અહીંયા 50 લોકો છે, 50 માંથી 10 લોકોની નજર પડી કે ત્યાં ડાઘ છે, બીજા 40 થી ન પડી. તો પદાર્થ તો ત્યાંનો ક્યાં છે? જ્ઞાન 10 ને થયું, 40 ને ન થયું. બરાબર? તો એ 10 જણને જ્ઞાન થયું એ કોને લઈને થયું? કે 10 જણને પોતાને જ પોતાની યોગ્યતાથી જ્ઞાન થયું, અને એમને જો એ જ્ઞાન થયું તો તે પદાર્થ નિમિત્ત બન્યો. હવે 40 જણને જ્ઞાન થયું જ નહીં તો પદાર્થ નિમિત્ત બન્યો કે નહીં? કેમ ન બન્યો? જ્યાં કાર્ય જ નથી થયું તો ત્યાં નિમિત્ત ઉપાદાન સંબંધ કેવો? બરાબર? જો એક વાત અહીંયા કરે છે, જો યદી ઉપાદાન ઓર નિમિત્ત એ દો હોકર એક કાર્ય કરે, બંને મળીને જો કાર્ય કરે તો ઉપાદાન ઓર નિમિત્ત કી સ્વતંત્ર સત્તા ન રહે. હા, જો એ ખુરશી અને મારું જ્ઞાન એ બે મળીને જ્ઞાન નું કાર્ય કરે તો હંમેશા અમારે સાથે જ રહેવું પડે તો જ મને એનું જ્ઞાન થાય. અહીંયા રૂમ માંથી બહાર નીકળું તો પછી ખુરશી નું જ્ઞાન જ ન થાય. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના વિશ્વમાં છે ને એક થિયરી એવી છે, જો આ બધું બહુ ઇન્ટરેસ્ટિંગ, હું ઘણી વાર બધું વાત કરીને સાંભળતો હું લોકો પાસે. આપણે શું કહે છે, વિશ્વમાં 6 દ્રવ્ય છે, અનાદિ અનંત છે, અનંત જીવ છે, આદિ આદિ. વિશ્વમાં એક થિયરી શું છે ખબર? કે જ્યાં આપણે બેઠા છે ને બસ એટલા જ પદાર્થ છે વિશ્વમાં, એના સિવાય આ અમેરિકા ને રશિયા ને બધું છે જ નહીં, એ ખાલી બધું હાઇપોથેટિકલ વાતો છે, એ બધી ખાલી વાતો છે. મારા જ્ઞાનની સમક્ષ જેટલું છે બસ એટલું વિશ્વ છે એવું કહેનાર પણ લોકો છે. હવે જો એવું હોય રિયાલિટીમાં, તો જ્યાં સુધી સામે વાળો પદાર્થ મારી સામે છે ત્યાં સુધી એ છે અને ત્યાં સુધીનું જ્ઞાન પણ મને છે. હા, હવે પદાર્થ મારી સામે નથી એનો મતલબ પદાર્થ જ નથી, નાશ થઈ ગયો, અને એનું જ્ઞાન પણ હવે મને થઈ શકે જ નહીં. બોલો, આ વસ્તુ કેવી રીતના માનવામાં આવે? પદાર્થ એટલે જે પણ આવી વસ્તુ વ્યવસ્થાની વાત આવે ને એને ચોક્કસ રીતે અને એને પાક્કું સાંભળીને વિચાર કરીને નિર્ણય કરવો કે આવું બની શકે કે નહીં. આંખ પણ થાય, હા બરાબર. જો નિમિત્ત તો એક કોઈ એક કામ થાય એમાં ઘણા બધા નિમિત્ત હોય. એ ખુરશી છે, એ દાંત છે, આપણી આંખ છે, આ બધા બહિરંગ નિમિત્ત છે. પણ ત્યાં જ્ઞાનાવરણ નો ઉઘાડ એટલે જ્ઞાનાવરણ કર્મ નો ક્ષયોપસન એ અંતરંગ નિમિત્ત છે. ઉપાદાન નિમિત્ત કા કુછ નહીં કર, કુછ નહીં કરતા, ઓર નિમિત્ત ઉપાદાન કા કુછ નહીં કરતા. પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર રૂપ સે અપને અપને કારણ સે અપને લીએ ઉપસ્થિત હોતે હૈ. એસા નિયમ હોને સે અપની યોગ્યતા અનુસાર નિમિત્ત ઉપાદાન દોનો કે કાર્ય સ્વતંત્ર પૃથક પૃથક હોતે હૈ. આજે જો વિશ્વમાં જેટલી થિયરી છે એમાં મેજોરિટી થિયરી શું કે છે કે કોઈ કોઈક ઈશ્વર છે કે આવીને મારું કઈ કલ્યાણ કરી દેશે. અને એ જો તમે પેલા વિચાર કરીને ઇરાડિકેટ કરી નાખો કે ઈશ્વર પણ ખરેખર નિમિત્ત છે કે નહીં, એ સમજો આપણું કઈ કાર્ય થયું, સમજો આપણને અહીંયા ખોલ્યું ને ખજાનો મળી ગયો, તો આપણે શું કહીએ કે ઈશ્વરની કૃપાથી મને મળી ગયો કહેવા માટે તો કહી શકીએ ને. હવે ઈશ્વરની કૃપાથી જો મળતું હોય તો ભાઈ બધા જ શોધવા માંડો, બધાને મળી જવું જોઈએ, પણ એવું નથી થતું કે નહીં? હા, તો આવું નથી થતું કે નહીં? એટલે અમુક વસ્તુ પર વિચાર કરીને જો આ વસ્તુને ઇરાડિકેટ કરી નાખે તો કેટલી બધી જગ્યાના પિટફોલ્સ આપણને અટકી જાય છે. આજે અહીંયા કહ્યું ને કે જૈન ધર્મ એટલે શું કે અકર્તાવાદ, અકર્તાવાદ. હવે પહેલા એ વિચાર કરીને નિર્ણય કરો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે છે કે નહીં. જો આ નિર્ણય પર તમે પહોંચો કે નથી કરી શકતા, જો આ નિર્ણય પર પહોંચો કે નથી કરી શકતા, તો વિશ્વના બધા જ ધર્મો પહેલા સાઈડ પર થઈ ગયા કે નહીં? આ એક નિર્ણયમાં બધા નિર્ણય થઈ ગયા. હું હમણાં વિચાર કરતો હતો કે સમજો કોઈ એકદમ નવું વ્યક્તિ આવે, સમજો કોઈ ફોરેનર તમારી પાસે આવે અને તમારે એમને જૈન ધર્મ સમજાવો, તો શરૂઆત ક્યાંથી કરો? સમજો એને કઈ જ ખબર નથી. આપણા ઓફિસના કોઈ કલીગ હોય કે કોઈ એકદમ એકદમ બ્રાન્ડ ન્યુ વ્યક્તિ હોય જેને કશું જ ખબર નથી, તો ક્યાંથી શરૂઆત કરો? જો મારા પ્રમાણે તો શરૂઆત છે ને જેવી રીતના આપણા પ્રશ્નોત્તર માળામાં છે ને કે વિશ્વ દ્રવ્ય ગુણ પર્ય, આ ચાર વસ્તુ તમે એને સમજાવો ને તો જો એક તો પહેલા દ્રવ્ય ગુણ પર્યાયનો સિદ્ધાંત આવી જાય, અનેકાંત આવી ગયો એમાં કે ત્રિકાળી ને ક્ષણિક, બરાબર. અનેકાંત આવતા એમાં બુદ્ધિઝમ ને આદિ કેટલા બધા તો સાઈડ પર રહ્યા છે. અચ્છા, હવે એમાં એ જે પર્યાયનો ક્ષણિક સ્વભાવ, બદલતો સ્વભાવ છે અને દ્રવ્યનો ટપકો છે, બરાબર, એ આવ્યું. એની સાથે સાથે હવે દરેક પર્યાય સ્વતંત્રતાથી કાર્ય કરે છે, એટલે ચાર અભાવ આવી ગયું, ષટ કારક આવી ગયું. પર્યાય એક સમયની છે, હું કાંઈ કરી શકતો નથી, અકર્તાવાદ આવી ગયું. આટલું જ એને સમજાવો, એને આપણને એને દ્રવ્ય ગુણ પર્યાય સમજાવતા 5 મિનિટ બી ન લાગે, અને જો એ લોજિકલી વિચાર કરે તો એને પણ સમજતા 5 મિનિટ બી ન લાગે, અને બધા સિદ્ધાંતો એક સાથે મારી જાય. હવે જો દરેક દ્રવ્યની પોતાની પર્યાય છે તો કોઈ બીજું આવીને પર્યાય કેવી રીતના કરી જાય? તો ઈશ્વર કરતા વાત હટી ગયું, બધું જ નીકળી જાય. ખ્યાલ આવે છે? જૈન ધર્મ છે ને વિચાર કરીને નિર્ણય કરવાનો જ ધર્મ છે. જ્યાં આટલો વિચાર કરીને પક્કો નિર્ણય કરો તો પછી હવે કોઈ ડાઉટ જ કેવી રીતના રહે? એ પણ બહુ સરસ છે કે તમે ગોડ કહો તો ગોડ કેવો હોવો જોઈએ, અને એની ક્વોલિટી તમે વિચાર કરો તો ત્યાં જ આપણે વિકરાગતા અને સર્વજ્ઞતા સુધી તમે પહોંચો. બાકી બધું તો તમને એવું લાગે કે હા, તો આમાં ને મનુષ્યમાં શું ફરક? એમ કરીને ચાલો આગળ વાંચીએ. તો यदि उपादान और निमित्त दोनों मिलकर काम करें तो दोनों उपादान हो जाए. देव मड़ी ने जो कार्य करता है तो देव उपादान थे जाए, अर्थात दोनों की एक सत्ता हो जाए. किंतु ऐसा नहीं है. जो इस संबंध में ऐसा नियम है कि अपूर्ण ज्ञान का विकास जिस समय अपना व्यापार करता है उस समय उसके योग्य बाह्य पदार्थ अर्थात इंद्रिया या निमित्त में कितना बदला आ रहे थे जो બાહ્ય પદાર્થ હોવો જોઈએ, ઇન્દ્રિયા હોવી જોઈએ, પ્રકાશ હોવો જોઈએ, જ્ઞેય પદાર્થ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ પર પદાર્થ અપને અપને કારણ સે ઉપસ્થિત હોતે હૈ. જ્ઞાન કો ઉનકી પ્રતીક્ષા નહીં કરની પડતી. નિમિત્ત નૈમિત્તિક કા તથા ઉપાદાન નિમિત્ત કા એસા મેલ હૈ. જો જ્ઞાન તો જ્યારે થવાનું હોય ત્યારે થાય. ઘણી વાર આમ એ સપોઝ જે ચેર નો ડાઘ છે ને, આપણે કઈ વાર ચેર જોઈ નીકળી જાય ને તો એમ લાગે કે હા, કદાચ એનો ભાગ જ હશે, એવું જ કંઈક ચેન્જ હશે, એવું જ કંઈક ડિઝાઇન હશે. પછી બીજી વાર આવીએ તો નજર પડે કે ના ના, આ તો કંઈક અલગ છે. તો પહેલી વારમાં કેમ ન થયું? કેમ કે જ્ઞાન તો જ્યારે થવાનું હોય ત્યારે જ થાય છે, એની યોગ્યતાથી થાય છે. બરાબર, તત્ સમયની યોગ્યતા જે આપણે કહીએ ને. ચલો હવે આગળ. હવે નેક્સ્ટ આપણે વાત શું ચાલી? કે સમ્યક જ્ઞાનના 5 પ્રકાર છે. એ 5-5 પ્રમાણ છે. બરાબર, હવે 5-5 ને આપણે જાણ્યા, પદાર્થ ને આજે જાણ્યા. હવે રાગ દ્વેષ તો કરવાનો નથી, કેમ કે તો વિકારી ભાવ છે. તો અહીંયા ક્વેશ્ચન પૂછો કે આપ સમ્યક જ્ઞાન કા ફલ અધિગમ કહેતે હૈ. અધિગમ મતલબ જાણના. કિંતુ વહ અધિગમ તો જ્ઞાન હી હૈ, ઇસલિયે એસા માલુમ હોતા હૈ કે સમ્યક જ્ઞાન કા કુછ ફલ નહીં હોતા. જેવી રીતના આપણે પદાર્થને જાણ્યા, આપણને આ કોમન ક્વેશ્ચન છે. તમને યુ વિલ નોટ ગેટ ઇટ ફ્રોમ ધ લેંગ્વેજ, પણ સમજો, વિચાર કરો. આપણે શું કહીએ જૈન ધર્મમાં કે કેવળ જ્ઞાની ભગવાન શું કરે છે? કે બસ બધાને જાણે છે. તો પછી રાગ દ્વેષ ભાવ તો કરતા નથી, પોતાપણું તો કરતા નથી, બીજું કાંઈ કાર્ય કરવાનું નથી, કેમ કેવા કરતા છે? બધાને બસ જાણે છે. તો જાણીને બેનિફિટ શું થયો? આ તો ખાલી જાણવું થયું ને, બધું ખાલી બધું આમ બ્લેન્ક જેવું લાગે ને, કે બધું કોરું લાગે. ફાયદો શું થયો? તો જો આન્સર આપે છે, સમ્યક જ્ઞાન કા ફલ આનંદ હૈ, સંતોષ હૈ, ઉપેક્ષા અર્થાત રાગ દ્વેષ રહિતતા હૈ, ઓર અજ્ઞાન કા નાશ હૈ. જો વિચાર કરજો, કોઈ પણ વસ્તુનો આપણે લિમિટેડ જ્ઞાન હોય તો ઓલવેજ એન્ઝાયટી હોય કે ક્યુરિયોસિટી હોય કે હવે શું આવશે આગળ, અથવા આનો આવો સ્વભાવ કેવો હશે, એમ કરીને ઓલવેજ ક્યુરિયોસિટી હોય. જ્યાં પૂરેપૂરું જ્ઞાન થઈ ગયું તો ક્યુરિયોસિટી શાંત થઈ જાય. બરાબર, પછી બીજી, જ્યાં પૂરેપૂરું જ્ઞાન થયું ને ત્યાં હવે સંતોષ છે, હવે બીજું કઈ જાણવાની ઈચ્છા થતી નથી, નેક્સ્ટ વસ્તુની ઈચ્છા નથી, અને ઉપેક્ષા ભાવ છે એટલે રાગ દ્વેષ ભાવ રહેતા નથી. જો વિચાર કરીએ ને, નોર્મલી આપણે સુખ માટે કંઈક એવી ફિલિંગ ગોતતા હોઈએ છે જે આપણી પાસે છે નહીં, અને આપણે ઇમેજિનેશનમાં કંઈક એવું જ ઇમેજિન કરી લીધું કે કંઈક હા સુખ, કંઈક એવું કંઈક સ્વીટ કંઈક આમ મધુર એવું કઈક હશે, પણ ક્યાંક તો અહીંયા સૂત્રમાં કે ક્યાંક મેં વાંચ્યું હતું કે આકુરતાનો અભાવ થવો, દુઃખનો અભાવ થવો એ જ નિરાકુરતા છે. આ નિરંતર જીવની ઈચ્છા થયા કરે છે કઈક હું જાણું, કઈક આમ કરું, કઈક મને મળી જાય, એ જ જીવની ઈચ્છા જે નિરંતર થયા કરે છે એ જ દુઃખ છે. અને હવે જે જીવને પૂરેપૂરું જ્ઞાન થઈ ગયું અને હવે કોઈ રાગ દ્વેષ ભાવ રહ્યા નહીં, કોઈ ઈચ્છા રહી નહીં, તો હવે એમને કઈ નવું કરવાની ઈચ્છા જ નથી થતી, બસ જ્યાં છે ત્યાં સ્ટેબલ રહી જાય છે, એ જ સુખ છે. એટલે ખરેખર પૂરેપૂરું જ્ઞાન થવું એ પૂરેપૂરા જ્ઞાનમાં ઈચ્છાનો અભાવ, રાગ દ્વેષ ભાવનો અભાવ ઓટોમેટિકલી આવી જાય છે. અને એવા જીવને હવે બીજા કઈ ફળની જરૂર જ નથી, હવે તો એમાં જ એને શાંતિનો અનુભવ થાય છે. આપણને હંમેશા વિચાર આવે કે ભગવાન શું કરતા હશે, બધું જાણે છે, પણ જાણવાથી શું ફાયદો, એટલે વોટ ઇઝ ધ બેનિફિટ? પણ બેનિફિટ એ જ છે કે અંદર એ શાંત પડી જાય, એ એનો બેનિફિટ છે. અને એ ગમે છે એટલું બધું, અને પાછું એનું પૂરેપૂરું જ્ઞાન થાય છે, સો યુ આર એન્જોયિંગ ઇટ ટુ ધ ફુલેસ્ટ, હવે બીજું કઈ જરૂરત જ નથી. इससे यह सिद्ध होता है कि ज्ञान स्व से ही होता है, पर पदार्थ से नहीं होता. ज्ञान से नहीं थाय छे, स्व थी थाय छे ने पर पदार्थ थी नहीं थता. जो नौवे और दसवें सूत्र का सिद्धांत, सूत्र का सार, नौवे सूत्र में कथित पांच सम्यक ज्ञान ही प्रमाण है. उसके अतिरिक्त अन्य मत में भिन्न भिन्न प्रमाण कहे हैं. प्रमाण है कोई प्रूफ के जैसे इतना गुरु है कि वे प्रमाण से ભગવાને કીધું એ પ્રમાણ છે, કિંતુ વહ ઠીક નહીં હૈ. જીસ જીવ કો સમ્યક જ્ઞાન હો જાતા હૈ વહ સમ્યક મતિ ઓર સમ્યક શુદ્ધાન કે દ્વારા અપને કો સમ્યક હોને કા નિર્ણય કર સકતા હૈ ઓર વહ જ્ઞાન પ્રમાણ અથવા સચ્ચા જ્ઞાન હૈ. જો આગળ એક ખાલી નેક્સ્ટ સૂત્રનો એક ગ્લિમ્પ્સ લઈ લઈએ, ટાઈમ તો અહીંયા પૂરો થયો, પણ અગિયારમાં સૂત્રમાં અને બારમાં સૂત્રમાં શું આવે છે? જે આપણે પાંચ જ્ઞાન જોયા, એ પાંચેય જ્ઞાનને આપણે પ્રમાણ તરીકે જોયા. હવે એ પ્રમાણમાં બેમાં ડિવાઈડ કરશે કે આદ્ય પરોક્ષમ, કે આગળના બે પરોક્ષ છે, તો મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે, અને પ્રત્યક્ષમ અન્યત, તો અવધિ મન પર્યાય અને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે. હવે આ પરોક્ષ ને પ્રત્યક્ષ તો આપણે સમજી ગયા, ઇન્દ્રિય મનનું નિમિત્ત એના સહિત એના વગર એ તો બધું સમજી ગયા બરાબર. હવે આ પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ પ્રભેદ એની ચર્ચા અગિયારમાં અને બારમાં સૂત્રમાં આવશે, કે મતિ જ્ઞાન છે તો એમાં કેટલા પ્રકારના પરોક્ષ છે, તેમાં સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદ આવશે. અને શ્રુત જ્ઞાનમાં ત્રણ ભેદ આવશે, કે અંશે પરોક્ષ, અંશે પરોક્ષ, બિલકુલ પરોક્ષ અને સંપૂર્ણ પરોક્ષ, સોરી સંપૂર્ણ પરોક્ષ, અંશે પરોક્ષ અને પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ. એવી રીતના બે ભેદ અગિયારમાં સૂત્રમાં મતિ સૂત્રના આવશે, અને બારમાં સૂત્રમાં તો સીધું ખાલી બધા પ્રત્યક્ષ જ્ઞાન છે એવી રીતના સમાપ્ત કરશે. એની ચર્ચા આપણે વધારે ડિટેલમાં નેક્સ્ટ ટાઈમ કરશે. એના સ્ટોપ કરીએ. જીનવાણી સુધી હે જીનવાણી ભારતી, તો જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન છે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માતનો જય હોય.